તારીખ 5/5/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 906 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 533.
અથવા વિતરાગ ભાવ કોને કહેવાય એનું અહીંયા સ્પષ્ટીકરણ છે. સુખ દુઃખની બાહ્ય સામગ્રીમાં રાગ દ્વેષ ન થાય તેનું નામ વિતરાગતા છે. બાહ્ય સામગ્રી ને સુખ દુઃખના કારણ અથવા સાધન જગતના જીવો માને છે. જેને જેવી કલ્પના, કેટલાક સંયોગો સર્વમાન્ય રીતે સુખના કારણ, કેટલીક સામગ્રી સર્વમાન્ય રીતે દુઃખના કારણ, એવો જગતનો વ્યવહાર ચાલે છે. જ્યારે કેટલાક પદાર્થોને વિશે કોઈને જે સુખનું કારણ છે તે જ પદાર્થ કોઈને દુઃખનું કારણ છે. આમ બને છે. અથવા એકનો એક પદાર્થ એક તે જ જીવને, જે જીવને ક્યારેક સુખનું કારણ છે તેનો તે પદાર્થ તે જ જીવ ક્યારેક એને દુઃખનું કારણ માને છે. જીવ તેનો તે પદાર્થ તેનો તે થોડી વાર પહેલા જે સુખનું કારણ એને દેખાતું હતું તે જ પદાર્થ કાળાંતરે એને દુઃખનું કારણ દેખાય છે. બાહ્ય પદાર્થ તો જગતના પરમાણુઓની રચના છે. અનેક પરમાણુનો જથ્થો થઈને કોઈને કોઈ સ્કંદ પર્યાય રૂપે રહે છે. જગતમાં જીવો સ્વપર પદાર્થના યથાર્થ સ્વરૂપના જ્ઞાનના અભાવને લીધે કોઈમાં સુખની કલ્પના કરે છે, કોઈમાં દુઃખની કલ્પના કરે છે. એ સુખ દુઃખની કલ્પના કરે છે એનો અર્થ એ છે કે કોઈ પદાર્થો ખરેખર સુખ દુઃખના કારણ નથી. તે પદાર્થમાં સુખ દુઃખ નહીં હોવાથી, જળ પદાર્થમાં સુખ દુઃખ નહીં હોવાથી તે સુખ આપી શકે કે દુઃખ આપી શકે એ પ્રત્યક્ષપણે વસ્તુના વિજ્ઞાન બહારની ચીજ છે, વસ્તુના સ્વરૂપ બહારની ચીજ છે. પણ જગતનો વ્યવહાર એ પ્રમાણે ચાલતો નથી. અથવા જગતમાં જીવો એ પ્રમાણે સ્વરૂપ જ્ઞાનનો અભાવ હોવાને લીધે પરિણમતા નથી, તેથી તેઓ દુઃખી થાય છે. વસ્તુ જીવી છે, વસ્તુનું જીવનું સ્વરૂપ છે એવું નહીં સ્વીકારવામાં આવતા દુઃખની ઉત્પત્તિ અનિવાર્ય છે. નિવારી ન શકાય એ દુઃખની ઉત્પત્તિ છે અને તેથી જ્ઞાની પુરુષોએ, બુદ્ધ પુરુષોએ શાશ્વત સુખનો માર્ગ પકડ્યો, દુઃખ ન થાય એવો માર્ગ પકડ્યો. એવો માર્ગ પકડ્યો એટલે એવો ઉપાય શોધ્યો, એવો ઉપાય શોધ્યો અને સાધ્યો, તેને વિતરાગ માર્ગ અથવા વિતરાગ ભાવ કહેવામાં આવે છે. સુખ દુઃખની બાહ્ય સામગ્રી લૌકિક અપેક્ષાએ ખરેખર કોઈ સામગ્રી સુખ દુઃખની સામગ્રી પ્રત્યેક આત્મા સ્વભાવે કરીને જ્ઞાન સ્વરૂપે છે. સહજ જ્ઞાન પરિણામ થવા તે તેનો સ્વભાવ કોઈ પણ આત્માનો કોઈ પણ જીવનો સહજપણે જ્ઞાન થવું જ્ઞાન રૂપે પરિણમવું જ્ઞાન ભાવે પરિણમવું જ્ઞાન પરિણામે પરિણમવું એ જ્ઞાન સ્વભાવ હોવાથી સહજ સ્થિતિ છે. અને જેટલા કોઈ જળ પદાર્થો છે તે જ્ઞાનમાં જણાવા લાયક છે. તે માત્ર જણાવા લાયક હોવા છતાં કોઈ પદાર્થમાં સુખનું કારણ અને કોઈ પદાર્થમાં દુઃખના કારણની કલ્પના કરવી તે કરવા યોગ્ય નથી. કેમ કે પદાર્થ તેવો નથી છતાં તેમ એના ઉપર આરોપ કરવામાં આવે છે કે આ દુઃખનું કારણ છે આ સુખનું કારણ છે. એમ કરવાથી સુખ તો થતું નથી પણ એકાંતે દુઃખ થાય છે. દુઃખ દુઃખ રૂપે કોઈ વાર સમજાય છે આ વિષયની કોઈ કરુણતા હોય ટ્રેજેડી હોય તો એટલી જ છે કે દુઃખ દુઃખ રૂપે કોઈ વાર સમજાય છે ને કોઈ વાર દુઃખ સુખ રૂપે સમજાય છે. આ તકલીફ છે. કેટલાક દુઃખો સુખ રૂપે જ્યારે સમજાય છે ત્યારે તેવા કલ્પેલા સુખો પાછળ જીવની દોડ ચાલુ રહે છે. પરિણામે જે ખરેખર આત્માનું સુખ છે આત્મિક સુખ છે એ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે એ શોધવાનું રહી જાય છે. અને આયુષ્ય મર્યાદિત હોવાથી જે કોઈ સુખો ગણવામાં આવ્યા છે એની પાછળ જ જીવ બહુભાગ સમય જીવનનો વ્યતીત કરે છે. વ્યતીત કરે છે એમ કહો કે ખોઈ નાખે છે એમ કહો, બે સરખું છે. કાશીજીને વેદ ભણી આવેલા નાના ગામમાં કોઈ કાશી થી વિદ્વાન થઈને આવે વેદ પારક થઈને આવે એટલે ઘણી કિંમત એમની હોય. શાસ્ત્રી કહેવાતા શાસ્ત્રીજી કહેવાતા કથા ને એવું કરીને પોતાની આજીવિકા કાઢતા. પણ નાના ગામમાં બહુમાન હતું એટલે એ જાતની આવક પણ સારી હતી અને સંપન્ન માણસ હતા. એમને એક જ સંતાન હતું, દીકરો એક જ હતો, કોઈ દીકરા દીકરી નહોતા. જ્યારે દીકરો જન્મ્યો હશે ત્યારે બહુ ખુશી થયા હશે, સ્વાભાવિક છે જગતના વ્યવહાર. પણ એ દીકરો એના બાપને ને એના મા ઉપર હાથ ઉપાડતો હતો એ મને નજરે જોયું છે. યુવાન ઉંમરથી અને વરલી મટકાન બીજું ત્રીજું ને જુગાર ને કંઈક આડાવડા રસ્તે ચડી ગયો. પૈસા તો વળી પરિશ્રમ વિના પિતાજીની આવક હતી, ભાઈ તો કઈ નોકરી ધંધે કઈ લાગેલા નહીં. પછી પૈસા આપે નહીં શું કરે, ખબર પડે કે આ પૈસા ખોટે રસ્તે જાય છે અને આ પૈસા આ રસ્તે તો આપણા પૈસા પહોંચે એવું નથી. એટલે એક તો ખોટો રસ્તો ને બીજું વધારે પડતો ખર્ચ, બે કારણથી સમજદારને તો હાથ ભીડવો જ પડે. પછી શું કરે, હક મારો છે, આ પૈસા ઉપર મારો પણ હક છે. આ વાત આવીને ઊભી રહીએ ધમ પછાડાને મારામારી કરીને પણ લઈએ. જન્મો છે ત્યારે જે એને આનંદ સુખ થયું છે અને અત્યારે એ જ એને કાળ ઝાડ જેવો લાગે. આવું કરે છે, મારા ઉપર હાથ ઉપાડે છે, જેને મોટો કર્યો, જેને લાડ લડાવ્યા, જેને ફલાણું કર્યું, એ પછી તો એ બધું દેખાય. અને પોતે જે ભોગ આપ્યો છે એ દેખાય. ભોગ આપ્યો છે પોતાના રાગ ના કારણે. બહુ ટ્રેજેડી સ્થિતિ. માને બાપ મરી ગયો પછી માને મારતો હતો, એટલે ડોસી હતો એટલે ડોસીને મારપીટ કરી દે. એ તો તેનો તે પદાર્થ સુખના કારણની કલ્પનામાં, તેનો તે પદાર્થ દુઃખના કારણની કલ્પનામાં આવે છે. ખરેખર તો પોતાના રાગ દ્વેષનું દુઃખ છે. બરાબર. બે પ્રસંગે દુઃખ જ છે, બે વખતે દુઃખ જ છે. પણ દુઃખ શેનું છે? કે પોતાના રાગ દ્વેષનું દુઃખ છે. પદાર્થનું દુઃખ સુખ નથી, એ કલ્પના માત્ર છે. શું કહે છે કે બહારમાં જે સામગ્રીના વિભિન્ન પ્રકાર છે, એક પ્રકારની સામગ્રી નથી, સંયોગનો એક પ્રકાર નથી, વિભિન્ન પ્રકારની સામગ્રી છે. એમાં કોઈ પણ પ્રકારમાં પછી સુખની કહેવામાં આવતી હોય જગતની દ્રષ્ટિએ કે દુઃખની કહેવામાં આવતી હોય, એવી કોઈ પણ સામગ્રી કહેવામાં આવતી હોય છે નહીં, પણ ભિન્ન ભિન્ન પ્રકાર જરૂર છે. એ સામગ્રીમાં રાગ દ્વેષ ન થાય, કોઈ પણ સામગ્રી પ્રત્યે અભિલાષા ન થાય. પરભિલાષને રાગ કહ્યો છે, રાગની આ પરિભાષા છે. પર અભિલાષ તે રાગ, પર પદાર્થ પ્રત્યે અભિલાષાનો ભાવ તે રાગ છે. રાજમલજી આ કળષ્ટિકાની અંદર વ્યાખ્યા કરી છે. અને કોઈ પણ સામગ્રી પ્રત્યે અણગમો ન થાય એને દ્વેષ કહે છે. ગમવું થાય તે રાગ અને અણગમો થાય તે દ્વેષ. એવું ન થાય તેનું નામ વિતરાગતા છે. આ નાસ્તિથી એની પરિભાષા છે વિતરાગતાની, કે રાગ દ્વેષનો જેમાં અભાવ છે, જેમાં નથી તે. પણ રાગ દ્વેષ નથી માટે વિતરાગ ભાવ કોઈ શૂન્ય ભાવ છે એમ નથી. કેટલાકને એમ લાગે છે કે કાં રાગ હોય કાં દ્વેષ હોય. એકલી વિકારી પર્યાય ઉપર દ્રષ્ટિ હોવાને લીધે રાગ અને દ્વેષને જ ભાળે છે, અને એ ન હોય તો શૂન્યથી જવાય એમ લાગે છે, પણ એમ નથી. જ્યારે પરિણામમાં સમ્યક પ્રકારે રાગ દ્વેષનો અભાવ થઈને વિતરાગતા પ્રગટ થાય છે, ત્યારે આત્માનું સુખ અથવા આત્માનો આનંદ પ્રગટ થાય છે. અને વિતરાગી જ્ઞાન રાગદ્વેષ વગરનું જ્ઞાન રહે છે, રાગદ્વેષ વગરનું નિર્મળ શ્રદ્ધાન રહે છે, રાગદ્વેષ વિનાનું આચરણ રહે છે, એમ અનંત ગુણોના નિર્મળ પર્યાયો અનુભવ ગોચર થાય છે. રાગદ્વેષનો નાશ થતા પરિણામમાં શૂન્યપણું થતું નથી. ઘણી વાર માણસ કહે છે ભાઈ શૂન્ય મનસ્ક થઈ જવાય છે, કઈ વિચારો જ આવતા નથી. એવું શૂન્ય મનસ્કપણું એ પણ વિતરાગતા નથી, એ પણ વિતરાગતા નથી. વિતરાગતામાં તો આત્માનું સુખ છે, નિરાકુર સુખનો આહ્લાદ છે, અને એ સુખનો જે આસ્વાદ છે એ રાગ દ્વેષના આકુલતાના સ્વાદથી વિલક્ષણ પ્રકારનો નિરાકુર સુખનો સુખાસ્વાદ છે, જેને જ્ઞાનીઓએ અમૃતની ઉપમા આપી છે. કેવું છે આત્માનું સુખ કે જેને સુખામૃત કહેવામાં આવે, કેવો છે આત્માનો આનંદ કે જેને આનંદામૃત કહેવામાં આવે છે, અમૃત જેવું કહેવામાં આવે છે. એટલે શૂન્યપણું નથી, પણ એકદમ સ્વભાવ ભાવોથી અત્યંત ભરિતાવસ્થ, અત્યંત ભરેલું પરિણામ છે. જેમાં અનંત શક્તિઓનો ઉછાળો છે, અનંત શક્તિઓની નિર્મળ પર્યાયનું ઉછળનું થાય છે, એવા અનંત ગુણની નિર્મળ પરિણતિનો ધોધ જેમાં વહે છે, એવું વિતરાગ ભાવરૂપ પરિણમન હોય છે. અહીંયા નાસ્તિકની વ્યાખ્યા છે, પણ અસ્થિ છે એમાં,
બરાબર,
એકલી નાસ્તિ નથી પણ એમાં અસ્થિ રહેલી છે. કુટુંબ કબીલા સાથે બીજા રહેતા હોય એમ રહેતા દેખાય, બહારમાં એમ રહેતા દેખાય, અંદરમાં એને જ્ઞાન ભાન છે કે મારું જે આત્મતત્વ છે, ચૈતન્ય દ્રવ્ય છે, આ દેહથી પણ ભિન્ન છે, રાગથી પણ ભિન્ન છે, તો બીજા સંયોગોથી ભિન્ન છે, એ તો બીજા ક્ષેત્રે ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થો છે, પરિવારના સભ્યો છે એ તો પોતાથી ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થ છે, રાગ અને શરીર તો ક્ષેત્રથી એકમેક ક્ષેત્રે રહેલા પદાર્થ છે, એનાથી પણ પોતાનું ભિન્નપણું અનુભવ ગોચર થાય છે તે જ્ઞાની છે, તેને બીજા પદાર્થોથી ભિન્નપણાનો અનુભવ રહે છે, પરંતુ રાગ નાશ પામેલો નહીં હોવાથી, રાગ રહેલો હોવાથી તે રાગ રૂપ વ્યવહાર બીજા પૂર્વકર્મ અનુસાર બીજા લૌકિક જનો જેવો જ જોવામાં આવે છે. તેથી જ કરીને જીવને જ્ઞાનીની ઓળખાણ થઈ નથી, અનંતકાળમાં જ્ઞાનીની ઓળખાણ નહીં થવાનું કારણ જે બાહ્ય સામગ્રીનો પૂર્વકર્મજનિત સંયોગ છે, એ સંયોગ બાહ્ય દ્રષ્ટિમાં પકડાય છે અને જ્ઞાનીનું અંતરંગ પરિણમન પકડાતું નથી, તેથી તેને બાહ્ય દ્રષ્ટિમાં ઓળખાણ પડતી
નથી.
કે દેવ છે એ તો વિતરાગ દેવ તો જ્યારે અરિહંત અવસ્થામાં કોઈ આત્મા હોય અને પોતાની ઉપસ્થિતિ હોય તો એને દેવની દેશના, સર્વજ્ઞ દેવની દેશનાનો પ્રસંગ મળે. અત્યારે તો એ પરિસ્થિતિ નથી. મહાવીર સ્વામી ભગવાન અંતિમ તીર્થંકર એમના નિર્વાણ પછી ત્રણ કેવડી થયા, તે ચોથા કાળમાં જન્મેલા હતા અને પંચમ કાળમાં નિર્વાણને બનાવ્યા. પંચમ કાળમાં નિર્વાણ નથી, કોને કે પંચમ કાળમાં જન્મેલાને, વળી આ કાળમાં આ ક્ષેત્રે જન્મેલાને નથી. અત્યારે પણ બીજા ક્ષેત્રમાં તો છે, મહાવિદ્યા આદિ બીજા ક્ષેત્રમાં તો અનેક જીવો નિર્વાણને પ્રાપ્ત થાય છે, પણ ત્રણ કેવળી ગયા. હવે અહીંયા આ ક્ષેત્રની અંદર કોઈ સર્વજ્ઞ વિતરાગ અરિહંતની ઉપસ્થિતિ નથી. હવે ઉત્સર્પિણી કાળ અવસર્પિણી ચાલે છે, પાંચમો આરો પછી છઠ્ઠો, 21,000 વર્ષનો છઠ્ઠો આવશે, પછી 21,000 વર્ષનો પહેલો આરો ઉત્સર્પિણીની થશે, પછી પાછો ચોથા આરામાં શરૂ થઈ જશે. તો ત્યાં સુધી એટલે વચ્ચેના 42,000-42,000 વર્ષના કાળ સુધી વચમાં કોઈ સર્વજ્ઞ નથી. પાંચમા આરાના 21,000, છઠ્ઠા આરાના 21,000, એવી જ રીતે ઉત્સર્પિણીના 21,000, એમ 84,000 વર્ષ સુધી કોઈ સર્વજ્ઞનો યોગ નથી આ ક્ષેત્રે. એટલે એ તો હજારો વર્ષ સુધી સંયોગ ન થાય એવો એક પ્રકાર છે. મુનિનો પંચમારાના છેડા સુધી યોગ થવો સંભવ છે. કોઈ પણ જીવ એટલા પુરુષાર્થ સુધી પહોંચી શકે, પણ એની સંખ્યા ક્યારેક હોય અને તે પણ જૂજ હોય, બહુ અલ્પ હોય, અને જંગલમાં રહેતા હોવાથી તેનો યોગ થવો બહુ દુષ્કર છે. કેમ કે વસ્તીમાં રહેતા નથી. શાસ્ત્ર છે એનો યોગ થવો સંભવ છે, પણ એનો ઉકેલ થવો બહુ મુશ્કેલ છે. એમાં દ્રષ્ટિ જોઈએ. એટલે એક ચાર પ્રકારના નિમિત્તમાંથી કોઈ નિમિત્ત રહ્યું હોય અથવા સુલભ નિમિત્ત હોય, ધર્મને માટે બોધને માટે કોઈ સુલભ નિમિત્ત હોય, તો એક ગ્રહસ્થ દશામાં રહેલા જ્ઞાની છે. એની સંખ્યા પણ મુનિ કરતાં વિશેષ પ્રમાણમાં હોય અને એની ઉપલબ્ધિ પણ વસ્તીમાં મળે ઓછા પરિશ્રમે. આમ છે, નિમિત્તપણે બધાનું નિમિત્તત્વ સરખું છે. શું બધાના નિમિત્તે સમ્યક દર્શન થાય? એટલે નિમિત્તપણે બધાનું નિમિત્તત્વ સરખું છે. દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ નિમિત્તત્વમાં ઓછા વત્તાપણું નથી, એની યોગ્યતામાં ઓછા વત્તાપણું છે. એટલે પોતાનું જે મતલબ છે, પ્રયોજન છે, એની સિદ્ધિ માટે જીવને વધુમાં વધુ યોગ સત્પુરુષોનો થયો છે, પણ બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે બાહ્ય સંયોગોથી એને માપ કાઢ્યું છે, ગણતરી કરી છે, અને એ રીતે પોતે ભૂલ્યો છે. એના નિમિત્તે ઉપદેશને સદ્ધર્મની પ્રાપ્તિ કરવાનું એ ભૂલ્યો છે. આ જ જીવનો મોટો દોષ છે. શ્રીમદજી એમ કહે છે, શું કહે છે અહીંયા, આ બોલમાં તો વિતરાગતા અથવા વિતરાગ ભાવ કોને કહેવો? કે સુખ દુઃખની બાહ્ય સામગ્રીમાં રાગ દ્વેષ ન થાય. રાગ દ્વેષ ન થાય તો શું થાય એ સવાલ છે. પ્રશ્ન એ વિચારવા જેવો છે કે બહારની સામગ્રી જેને અનુકૂળતા કહે છે, જેને પ્રતિકૂળતા કહે છે, એવો સંયોગ થાય કે વિયોગ થાય? ઈષ્ટ સંયોગ, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, સંયોગ વિયોગ બંનેમાં જેમાં ઈષ્ટ ઇનિષ્ટપણાનો વ્યવહાર ચાલે છે, અનુકૂળતા પ્રતિકૂળતાની ગણતરી કરવામાં આવે છે, એવું થાય ત્યારે શું કરવું? રાગ દ્વેષ ન થાય ત્યારે શું થાય? કે રાગ દ્વેષ ન થાય, કે રાગ દ્વેષ ન થાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા પણ થાય. ન થાય ત્યારે થાય શું? કે જ્ઞાતા દ્રષ્ટા પણ થાય. એવું જે જ્ઞાતા દ્રષ્ટાપણું, એટલે જાણવું, દેખવું, રાગ રહિતપણે, રાગ વિહીનપણે, દ્વેષ રહિતપણે, મોહ રહિતપણે, એવું જ્યારે જાણવું દેખવું થાય રાગ દ્વેષ અને મોહના અભાવ ક્રમથી, ત્યારે એને વિતરાગ ભાવ થયો એમ કહેવામાં આવે છે. આ વિતરાગ ભાવ તે ધર્મ છે. ધર્મ કોઈ વિધિ વિધાન નથી, ધર્મ કોઈ જાપ માળા નથી, ધર્મ કોઈ ક્રિયાકાંડની રૂઢિ કોઈ ધર્મ નથી, અને ધર્મ કોઈ સંપ્રદાયની ચીજ નથી. ધર્મ તો વિતરાગ ભાવ છે, અને તે સર્વ આત્માઓ માટે ખુલ્લો છે, કોઈના માટે એનો પ્રતિબંધ નથી. કેમ કે એ આત્માનો સ્વભાવ છે. વત્થુ સાહો ધમ્મો, એ આત્માનો સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ છે, એને ધર્મ કહેવામાં આવ્યો છે. એ ધર્મ છે, પણ અંદરમાં દ્વેષ ભાવથી ત્યાગ કરે તે કાંઈ વિતરાગતા નથી. દ્વેષ ભાવથી એટલે શું? કે અભિપ્રાયમાં એવો અભિપ્રાય રાખે કે આ પદાર્થ મને રાગ કરાવે છે માટે એને છોડું, આ પદાર્થ મને અણગમો કરાવે છે માટે એને છોડું, અણગમા વાળા પદાર્થ ને છોડે તો જોતું તું ને વૈદેહ કીધું છે શું કે આ ચીજ ભાવતી નથી કે એનો ત્યાગ કરો, તો એ તો કઈ ત્યાગ નથી. પણ આ ચીજ મને રાગ કરાવે છે એમ સમજીને એ ચીજ ઉપર દ્વેષ કરે અને એ રીતે એને છોડે તો એવો જે ત્યાગ એ કોઈ વિતરાગ ભાવ નથી, અથવા એવો ત્યાગનું પરિણામ એ કોઈ ધર્મ નથી, પણ એ તો એ દ્વેષ ભાવથી થયેલી ક્રિયા છે, ભાવની અને દ્રવ્યની પદાર્થ એ કોઈ ધર્મ અથવા વિતરાગ ભાવ નથી. એટલે એ વાત પ્રથમ પાયામાં લેવી જોઈએ કે કોઈ પણ સામગ્રી રાગ દ્વેષ કરાવતી નથી, સુખ દુઃખ પમાડતી નથી. નિર્દોષ થવા માટે વાત છે, સ્વચ્છંદ સેવા માટે એટલું લક્ષમાં રાખીને ચાલવાની વાત છે. કેમ કે પ્રકરણ ચાલે છે શાસ્ત્રનું, શેનું પ્રકરણ ચાલે છે? શાસ્ત્રનું પ્રકરણ ચાલે છે, બીજી વાત આડી ઉડી ચાલતી. એટલે કોઈ સ્વચ્છંદ છે કે ચાલો ત્યારે હવે કોઈ પદાર્થ રાગ દ્વેષ કે લાભ નુકસાનનું કે સુખ દુઃખનું કારણ નથી, માટે આપણે ખાવ પીઓ ને મજા કરો એ માટે વાત
નથી.
એ તો પહેલા આવી ગયું, તને ખાવ પીવો ને મજા કરો એમાં તારે રાગ કરવાનો તો આવી ગયું, એ સામગ્રીને તે રાગ સુખનું કારણ માન્યું એમ પણ એમાં આવી ગયું, તો એનો તો નિષેધ કરવો છે. જેનો નિષેધ કરવો છે એ તો તે પકડ્યો, અને માત્ર સિદ્ધાંતમાંથી કોઈ એક ભાગ લઈને તે તારી સ્વચ્છંદ વૃત્તિને પોષી છે. એ તો અનાદિથી દોષમાં છું અને કોઈ સિદ્ધાંતની ઓથે, સિદ્ધાંતના અવલંબને, વિકૃત અવલંબને તે વધારે દોષમાં આવવાનું નક્કી કર્યું. એ તને નુકસાનનું કારણ છે ને તને દુઃખનું કારણ એ થશે, એનાથી તું વધારે દુઃખી થઈશ એ કહેવાની ભાગ્ય જરૂર છે. શું કહે છે કે અંદરમાં દ્વેષ ભાવથી ત્યાગ કરે, આ મને રાગનું કારણ છે, આ મને રાગનું કારણ છે તેથી મને નુકસાનનું કારણ છે. એટલે પદાર્થ મને નુકસાનનું કારણ છે, પહેલા તે જ પદાર્થથી એણે લાભ માન્યો હતો, પછી તે જ પદાર્થથી એણે નુકસાન નક્કી કર્યો, તો એમાં એણે શું ફેરફાર કર્યો? કે ગ્રહણ કર્યું હતું અને ત્યાગ કર્યો, એમાં તે ત્યાં ને ત્યાં ઊભો છે, કાંઈ ફેર નથી. જગતમાં દરેક સંપ્રદાયના ક્ષેત્રમાં જીવો બાહ્ય ત્યાગ કરે છે, દરેક ક્ષેત્રની અંદર ગ્રસ્થના ત્યાગો, વ્રતિઓના ત્યાગો, વ્રત અંગીકાર કરતા હોય એના સંયમીના ત્યાગો અને ઋષિ મુનિને ત્યાગીઓના ત્યાગો છે. એ બધા ત્યાગ હોવા છતાં આ વિજ્ઞાન અને આ પ્રકારનો સિદ્ધાંત ક્યાંય જોવા મળતો
નથી.
કે તું જેને ત્યાગે છો એને ત્યાગવાનું કારણ શું એ પેલા નક્કી કર. કોઈ પણ પદાર્થનો તે ત્યાગ કર્યો તો એ ત્યાગવાનું કારણ બતાવ પેલા. તો સર્વ સામાન્ય રીતે ત્યાગ કરનાર એમ કહેશે બહુ વાર કે ભાઈ એનો ત્યાગ ન કરીએ તો નુકસાન થાય એવું, તો માટે એનો ત્યાગ કર્યો. ખોટી વાત છે, એ ત્યાગ બરાબર
નથી,
એ ત્યાગ સમ્યક પ્રકારે થયો નથી, એ ત્યાગ નિર્દોષ પરિણામે થયો નથી પણ દોષિત પરિણામે ત્યાગ કર્યો છે. અંદરમાં દ્વેષ ભાવ રાખીને ત્યાગ કર્યો છે, એ પદાર્થ પ્રત્યે એને દ્વેષ થયો. પણ ભાઈ એ પદાર્થ પ્રત્યે તારે દ્વેષ શું કરવા કરવો જોઈએ? જે પદાર્થો તારાથી ભિન્ન છે અને ભિન્ન હોવાને લીધે જે રાગ કરવા યોગ્ય નથી, તો એ ભિન્ન હોવાને લીધે દ્વેષ કરવા યોગ્ય ક્યાં થવાઈ શકે? જે પદાર્થો ભિન્ન છે, તું એક ચૈતન્ય પદાર્થ સ્વરૂપ આત્મા છો અને બીજા જળ પદાર્થો તારા જાતિથી પણ વિરુદ્ધ જાતિના અથવા જુદી જાતિના છે, ભિન્ન છે, જો એ ભિન્ન છે તો રાગને યોગ્ય નથી તો દ્વેષને યોગ્ય પણ નથી. એમ રાખતા તે પદાર્થ પ્રત્યે ગ્રહણ ભાવનો અભાવ થાય એનું નામ ત્યાગ છે. તે પદાર્થ સુખનું કારણ છે એમ પહેલા સ્વીકાર્યું, તું એ સુખનું કારણ નથી એમ સમજીને તેના પ્રત્યેના ગ્રહણ થવાના ભાવનો અભાવ થાય એનું નામ ખરેખર ત્યાગ છે. એના બદલે નુકસાનનું કારણ છે એમ માનીને જે ત્યાગ કરવામાં આવે છે એ દ્વેષ ભાવથી ત્યાગ કરે છે અને ત્યાં વિતરાગ ભાવ રૂપી ધર્મ નથી. બીજે તો આ વિષય નથી પણ કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ આ વાત પ્રચલિત નથી, લોકો જાણતા નથી, ત્યાગ કરનારા જાણતા એ સંપ્રદાયમાં ત્યાગની જે રૂઢિ થઈ ગઈ છે, જે સંપ્રદાય જે ફિરકો હોય એમાં બસ તે પ્રકારનો ત્યાગ કરવો આપણા મહાન કહ્યું છે, આ સિવાય બીજી કઈ ગતાગમ કોઈને. માલિકી છોડ્યા વગર એ ત્યાગ કેવી રીતે રહેશે તારો? એ ત્યાગ ટકશે નહીં. પણ એની માલિકી હક એને હજી છોડ્યો નથી. મારું હતું ને મેં છોડ્યું, મારી મૂડી મેં છોડી, મારું કુટુંબ મેં છોડ્યું, મારી દુકાન મેં છોડી, મારા પૈસા મેં છોડ્યા એમ એને મારા પણ રાખીને જે છોડ્યું છે પરિસ્થિતિ શું થશે? કે શુભ પરિણામના ફળમાં દેવલોકમાં જશે અને ત્યાં પુણ્યના પરિણામના ફળમાં ઘણી સામગ્રીનો સંયોગ થશે. હવે ત્યાં ત્યાગનો પ્રકાર નથી, દેવલોકમાં કોઈ ત્યાગી ન હોય શું, અને રાગ પુષ્કળ થાય ત્યાં, એટલે ત્યાં એવો સામગ્રીમાં લપેટ થાય, એવો લપેટ થાય, કેમ કે એને અસંગ તત્વની દ્રષ્ટિ નથી થઈ અને સંયોગની દ્રષ્ટિ રહી ગઈ છે કે આ મારું હતું ને છોડ્યું, મારું હતું ને છોડ્યું, મારું હતું ને છોડ્યું. એટલે કે સંયોગી દ્રષ્ટિ હોવાને લીધે અને અસંગ તત્વની દ્રષ્ટિ જ નહીં થઈ હોવાને લીધે ત્યાં એ સંયોગમાં એટલો લપેટ થાય છે કે દેવલોકના ભોગ ભોગવતા એવા તીવ્ર રસે કરીને પરિણામ પરિણમે છે, એક ઇન્દ્રિયમાં ચાલ્યો જાય છે, એક ઇન્દ્રિયમાં. પણ ત્યાગમાં એને સંસ્કાર પોતાપણાના રાખ્યા છે, સંસ્કાર જ કામ કર્યું છે. શું કામ કર્યું છે એને? કે આ મારું હતું ને મેં છોડ્યું, એ સંસ્કારે ત્યાં કામ કર્યું દેવલોકમાં. ત્યાં રસ થવાનું કારણ એ છે કે એને સંસ્કાર એકત્વ બુદ્ધિના તેના તે જ રાખ્યા છે. ઊંધા અભિપ્રાયથી ત્યાં એટલા બધા પરિણામ રસવાળા થઈ જાય છે, સંયોગના રસવાળા થાય છે. બીજા પોતાથી ઊંચા પુનવાળાને જોવે તો અંદરમાં એને ઈચ્છાનો ભડકો અને દ્વેષ ઈર્ષા ની અગ્નિ સળગે, હોય ત્યાં દેખાય નહીં એને, વળી જે હોય એના ભોગો ભોગમાં પડે ત્યારે એટલો તીવ્ર રસથી રગડી જાય પરિણામ, એમાં એને એકેન્દ્રીમાં જવાનું થાય છે. દેવ એકેન્દ્રી ભયો, આ પરિસ્થિતિ થાય. જ્ઞાન જ એનું નામ છે કે જે પોતા સિવાય અન્યને અન્ય જાણે, અન્યને અન્ય ન જાણે અને અન્યને અનન્ય જાણે, એનું નામ જ્ઞાન કે એનું નામ અજ્ઞાન કે એનું નામ જ અજ્ઞાન. જ્યારે બારમા શું છે, આ છાપું વાંચે છે, એમાં વાંચે ગાંચી મરણ સિપાહી મરણ, પછી નીચે વાંચવાનો બેસે કે હવે કોનું મરણ છે. જો જૈન મરણ લખ્યું હોય હે તો જરાક જોઈ લઈએ, કોઈ સગા સંબંધી લાગતું ઓળખતું નથી. જ્યાં રસ ક્યાં ઉપજે છે માણસને, જ્યાં પોતાપણું ને મમત્વપણું મારાપણું છે ત્યાં. મારાપણું ક્યાં થાય છે કે જ્યાં પોતાનું સ્વરૂપ નહીં હોવા છતાં પોતાપણાની કલ્પના થાય છે ત્યાં. આમ છે પાછો વર્તમાન પર્યાયમાં એટલી બધી એને કલ્પના થાય છે કે આગળ પાછળનું બધું ભૂલી જાય છે. જે મીઠાઈ ઉપર રાગ કર્યો હતો એ જ પરમાણુની વિષ્ઠા થઈ ત્યારે અંગ મોકલે છે. પરમાણુ તેનાથી છે, પર્યાયાંતર ક્યાં છે. જે એના પ્રીતિનું પાત્ર હોય, ઘરમાં પરિવારના સભ્યો હોય, હવે મરીને સ્વર્ગ થાય, પહાડો ડિબાંગ જેવો મોટો 20 ફૂટનો અંદર ફરતો હોય જે ઘરમાં, એમ કે મારું પ્રીતિનું પાત્ર છે રહેવા દો, એના માટે ગાડલું સારું લઈ આવો, એને ગાદલામાં બેહાડો છું, એને ક્યાંય વાગી જાય નહીં,
એમ કેમ,
એને ક્યાંય લાગી જાય નહીં, ક્યાંય એને અસુખ થાય નહીં, હે
એમ કેમ જો પાત્ર હતું.
એમાં ઘરમાં વરો હોય અને 10-20 મણનો દૂધપાકનું તપેલું હોય ને પછી નીકળ્યો હોય તો, હે ઘરે 200-500 માણસ જમવાના હોય, દૂધપાક બનાવ્યો અને એમાં નીકળે બરાબર, એક સેકન્ડ નો વિલંબ કર્યા વિના એને પકડાવીને બહાર દૂર દૂર ફેંકી દે. એને કોઈ કે નિમિત્ત જ્ઞાની કે ભાઈ આ તો તમારા ફલાણા ફલાણા છે, તમારા તમારા તમને બહુ પ્રેમ હતો ને એને બહુ પ્રેમ હતો એટલે આવ્યા છે, સમતા નથી આવ્યા પણ આ ઘરમાં એને બહુ પ્રેમ હતો એટલે આવ્યા છે. તમે હાચું વન જરાક, કેવા પરિણામ થઈ ગયો, હે ક્રોધના માયાના બધા પરિણામ થાય કે ન થાય, પર્યાય ફેરે પદાર્થ તેનો તે હોય તો એ પર્યાય ફેરે રાગ કરે છે, પર્યાય ફેરે દ્વેષ કરે છે. કેમ કે એને પર્યાય સ્વરૂપે એને આખા પદાર્થને જોઈ લીધો, ત્યાં એને પર્યાય દ્રષ્ટિ કીધી છે
બરાબર,
કે એક પર્યાય સ્વરૂપે આખા પદાર્થની કલ્પના કરવી તે પર્યાય દ્રષ્ટિ છે. તેથી શાસ્ત્રમાં એ સૂત્ર બાંધ્યું છે આચાર્ય દેવે કે પર્યાય મુંડાહા પર સમયાહા, જે પર્યાયમાં મુંડ છે તે પર સમય એટલે પરમત છે, જૈન મત નો નથી એ માણસ, એમ કે છે પર સમય. સ્વ સમય તે અરહંતના મત નો છે અને પર સમય તે અરહંતના મત નો નથી. વસ્તુનું વિજ્ઞાન જ આ છે, આ તો બધી પાયાની વાતો છે. એટલે પર્યાય દ્રષ્ટિ છોડીને પદાર્થ આખો જેવા સ્વરૂપે છે એ સ્વરૂપે એને જાણતા પર્યાય એનો એક અવયવ એક અંગ હોવાથી એનું જ્ઞાન યથાર્થ થાય છે. અને જ્યારે એવું અખંડ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે એને રાગ દ્વેષ થતા નથી, નહીંતર રાગ દ્વેષ થતા બંધ કરી શકાતા પણ નથી. ત્યાગ કરે રાગ દ્વેષ બંધ નહીં થાય, પદાર્થનું જ્ઞાન થયા વિના રાગ દ્વેષ નહીં થાય. આનંદજી એટલા માટે ગયું છે કે વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગજો વેરે, પદાર્થના સ્વરૂપે, અખંડ પદાર્થના સ્વરૂપે આખા પદાર્થને તું લક્ષમાં લઈ લે. એક વખતની પર્યાયને લક્ષમાં લઈશ, તને મોહ થશે કે જેમાંથી કાં રાગનો જન્મ થશે ને કાં દ્વેષનો જન્મ થશે, બેમાંથી એક ઉત્પન્ન થયા વિના નહીં. અને એ મોહ રાગ અને દ્વેષ ત્રણેય આકુળતા સ્વરૂપે દુઃખમય પરિણામ છે, એમાં ક્યાંય સુખ નથી, એના કોઈ અંશમાં સુખ નથી. સુખ તો જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં છે, પદાર્થનું યથાર્થ જ્ઞાન થવામાં છે, અને તે આત્મામાંથી ઉત્પન્ન થાય છે, ક્યાંય બહારથી ઉત્પન્ન થતું. જેમ જ્ઞાન આત્માના સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે, તેમ જ સુખ સ્વભાવમાંથી ઉત્પન્ન થાય છે. પ્રતિકૂળતાનો સંયોગ થાય ત્યાં અંદર ક્લેશના પરિણામ જ ન થાય, અને સુખ સામગ્રી મળતા અંદર આનંદ ન માને એવી ચૈતન્યમાં અંતરલીનતા થાય, તેનું નામ વિતરાગ ભાવ છે. શું કે છે? કે ન થાય, ન થાય, ન થાય લીધું, પણ થાય શું? કે આત્મા ચૈતન્ય સ્વભાવ અને સુખ સ્વભાવ છે, તેમાં લીનતા થાય, બહારની સામગ્રીમાં લીનતા ન થાય. બે જગ્યાએ લીનતા ન થાય, ત્યારે બહારમાં જેને લોકો પ્રતિકૂળ કહે છે એવો સંયોગ થાય, ત્યારે એને ક્લેશના પરિણામ ન થાય. ક્યારે? કે જો ચૈતન્ય સ્વરૂપમાં અંતર લીનતા થાય તો. ઘણા એમ કહે છે કે વિતરાગતા ન હોય તો ઘણા ત્યાગીને ઉપસર્ગ પરિષદ તે પણ દ્વેષ નથી થતો. બે પ્રકાર છે એની અંદર. એક તો મનની મક્કમતા, મનોબળ જેને કહે છે, એવા મનના આધારે પણ કેટલાક જીવોને તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ નથી થતો, અથવા તો દ્વેષના કાળમાં દ્વેષ ન થાય, અને એને જે કાંઈ યુક્તિ પ્રયુક્તિ પકડી છે એનું અવલંબન મનથી એ પકડે છે. જેમ કે કોઈ દીક્ષાનો વિકાર કરનાર મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ હોય, એને કોઈ ઉપસર્ગ કરે, પ્રતિકૂળતાનો સંયોગ છે, તો એમ વિચારે છે કે હું જૈન મુનિ હોવાને લીધે મારાથી કોઈના પ્રત્યે દ્વેષ ન થાય, કોઈ ઉપસર્ગ કરે તો સહન કરી લેવું તે મારો ધર્મ છે. આમ દ્વેષ કરવાને બદલે કષાયની મંદતામાં, રાગની મંદતામાં પરિણમે, તો એને ઉપસર્ગનો પરિસરનો જય કર્યો કે નહીં કર્યો? યુક્તિ કામમાં લીધી, વર્તમાન પર્યાયની યુક્તિ પકડી, કે હું મુનિ હોવાથી, જૈન મુનિ હોવાથી કોઈ પણ ઉપસર્ગ પરેશના પ્રસંગે શાંત રહેવું એ મારો ધર્મ છે, એ મારું કર્તવ્ય છે, એ મારી ફરજ છે, એવું મક્કમતા રાખે, અને ઉપસર્ગ પરેશમાં એને પ્રતિકૂળતામાં દ્વેષ ક્લેશના પરિણામ ન થાય, ખેદના પરિણામ ન થાય, ક્લેશના પરિણામ ન થાય. લડે છે ને લડાઈમાં, તો મારા દેશને કાજે, મા ભવને કાજે હું લડું છું, ભલે મારું શી મારે દેવું પડે, શિરચ્છેદ થાય તો ભલે, એ પરિણમે છે કે નહીં? હે, એ મનની મક્કમતા છે, ત્યાં કઈ વિતરાગ ભાવ નથી, ત્યાં એને દેશ પ્રત્યેનો રાગ છે. અહીંયા એણે જે દીક્ષા અને મુનિપણનો અંગીકાર કર્યું છે એ પર્યાયનો રાગ છે. યુક્તિમાં ખોટું એ છે કે ખરેખર આત્મા મુનિએ નથી અને ગ્રહસ્થીએ નથી, આત્મા ત્યાગીએ નથી અને ગ્રહસ્થીએ નથી, આત્મા એવો નથી. ચૌદે ગુણસ્થાન સ્વરૂપે આત્મા નથી, ઠીક? આ તો બહારની વાત છે, અંદરના 14 ગુણસ્થાન સ્વરૂપે આત્મા નથી. કેવા આત્માનો નિશ્ચય થાય? પેલા વાત આવી ને, નિર્ણય કરવો, આત્માનો તત્વ વિચાર કરીને તત્વ નિર્ણયનો ઉદ્યમ કરવો, તે ન કરે તો એને સંયુક્તનો તે અધિકારી નથી. તો જે નિર્ણય થાય છે સ્વ પદાર્થનો, સ્વ સ્વરૂપનો, એ કેવો છે? એવો નિર્ણય થાય છે કે 14 ગુણસ્થાનથી પાર એવો હું છું. કોઈ એક ગુણસ્થાન વાળો એમાં નથી આવતો. 14 ગુણસ્થાનથી પાર પોતાનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. એના બદલે એ અવલંબનનો વિષય છે. એના બદલે કોઈ એક ગુણસ્થાન વાળો હું એમ સમજીને એનું અવલંબન લે તો એ યુક્તિ એની ખોટી છે. અથવા એને કોઈ પણ પર્યાયના આશ્રયે રાગ થશે અને રાગના આધારે એને ક્લેશ નથી કર્યો. શેના આધારે ક્લેશ નથી કર્યો? રાગના આધારે ક્લેશ નથી કર્યો. વિતરાગ સ્વરૂપી આત્માનો આધાર એમાં નથી તો ક્લેશ નથી થયો. પણ શું થયો છે કે ત્યાં રાગ મંદ થયો છે, મંદ રાગ થયો છે, કષાય મંદ થયો છે. પણ એને કષાયનો અભાવ થઈને વિતરાગતા થઈ નથી. તો ધર્મ તો વિતરાગતા છે ને, પ્રકરણ એ ચાલે છે.
બરોબર
કે વિતરાગતા કોને કહેવી? રાગ તે ધર્મ નથી. રાગ કોઈ પણ સ્વરૂપે હોય તો તે અધર્મ છે. ધર્મ નથી પણ ધર્મ નથી, એનો અર્થ જ અધર્મ છે. એ જરા કઠોર લાગે છે. નફો ન થાય ત્યાં સુધી નુકસાનનો ધંધો કરવો કે ન કરવો, આ પ્રશ્ન છે. વેપાર પરિણામનો છે. તો વિતરાગતાને લાભ કહીએ અને રાગ દ્વેષને નુકસાન કહીએ. તો જ્યાં સુધી નફાનો વેપાર ન થાય ત્યાં સુધી નુકસાનનો વેપાર ચાલુ રાખવો કે નહીં? પણ નુકસાન કરવું કે નહીં, આટલો સવાલ છે. કરવા યોગ્ય તો એક વિતરાગતા છે, એના પ્રયત્નમાં રહેવું. એના પ્રયત્નમાં પૂરું ન પહોંચાય ત્યારે સહેજે તીવ્ર રાગ નહીં થાય અને મંદ રાગ રહેશે. પણ મંદ રાગ રાખવાનો પ્રયત્ન તો કર્તવ્ય નથી. જેમ કે રાગ છે તે રોગ છે, તો રોગ મટાડવો કે થોડો રાખવો? ભાઈ રાખવાની વાત નથી, પણ હવે ઘણો રોગ હોય તો ઓછો થાય એવું તો કરવું જોઈએ કે નહીં? પણ કોઈ દવા ઓછો રોગ રાખવા માટે કરતું નથી, રોગ મટાડવા માટે જ કરે છે. પછી રહી જાય છે. જ્યાં સુધી રોગનો સદંતર અભાવ ન થાય ત્યાં સુધી રોગ આછા પાતળા સ્વરૂપે રહી જાય છે. પણ રાખવાનો કોઈનો અભિપ્રાય છે
નહીં.
પછી રાગ નું પ્રયોજન નથી. રહેશે એનું જ્ઞાન કરવું કે આ રહેશે. જ્યાં સુધી પ્રયોજન ની સિદ્ધિ નહીં થાય ત્યાં સુધી રહેશે ને થશે એનું જ્ઞાન કરવું. પણ રહેશે ને થશે એનું જ્ઞાન કરવું એક વાત છે અને એ કરવું એ બીજી વાત છે. બે વાત જુદી જુદી છે. ત્યારે ભૂલ ખાય છે અહીંયાનો લોકો કે રહેશે ને થશે એ નહીં સમજાય ને એને એ નથી થતું માટે આ કરવું, પેલું નથી થતું માટે આ કરવું, એમ વિચાર કરે છે. એ આખો રસ્તો બદલાઈ જાય છે, માર્ગ આખો બદલાઈ જાય છે એમાં. એમાં સાધ્ય સ્થાન જે વિતરાગ ભાવ છે એના બદલે સાધ્ય સ્થાને રાગ આવી જાય છે. એટલે આખી વાત ઉલટી થઈ જાય છે. એ રીતે વિચારવાથી હું અને સારું અનાજ થાય તો એના ગુંડા ગોથા જેવા થાય તો એનું રાડું મજબૂત થાય એમાં શું નવાય છે? પણ કઈ ખડ માટે વાયુ તો
નહીં,
ધાન્ય વાયુ એ ખડ માટે વાયુ તો એ તો ધાન્ય પેદા કરવા માટે ધાન્ય વાયુ તો ખડ માટે
નહીં.
અને ખાવાનું ખડ ન હોય, ખાવાનું અનાજ હોય. ખડ તો ખાતા હોય છે, ખાય માણસ ને ખાય. માણસ ખાય
કે
એમ આત્મા વિતરાગતા નો ચારો ચરે, પુણ્ય પાપ નો ચારો ચરે આત્મા નહીં એમ કે છે. એને તો વિતરાગતા પોતાના સ્વરૂપની ચીજ છે. ગુરુદેવ હંસ નો દ્રષ્ટાંત આપતા હતા કે હંસ તો સાચા મૂર્તિ ના ચારા ચરે, પણ સાચા મૂર્તિ ન મળે ત્યારે બગલાની હારે ઉપા હોય એ તે, અને બગલા માછલા ખાતા હોય તો પછી હંસે તે એમ જ કરે. પણ ન મળે ત્યારે શું કરે, કે ન મળે તો મરી જાય, ન મળે તો ખાધા વિના મરી જાય, પણ એ કાંઈ હંસ માછલા ખાય
નહીં.
પણ શું ભાઈ આત્મૃત્યુ છે બરાબર, તો કે આત્માનું સ્વરૂપ વિતરાગ ભાવ સ્વરૂપ, આત્માનો ધર્મ વિતરાગ ભાવ. પણ ન થાય ત્યારે તો પુણ્ય કરવું કે નહીં, પાપ ન કરીએ પણ ન થાય ત્યારે તો પુણ્ય કરવું કે નહીં, એ કરવું કરવું, ન હોય થાય તો થાય, પણ એ ટાળવા યોગ્ય છે અને વિતરાગતા જ કરવા યોગ્ય છે, એ વાતને વળગી રહેવાની વાત છે. કરવાની વાત છે
નહીં.
એકતા બુદ્ધિ ના સંસ્કાર થી કરી એટલે બાકી સાચી રીતે કરે તો આવે. એકતા બુદ્ધિ ના સંસ્કાર સાથે દ્રઢ કર્યા એનું શું, એ સાથે ગયા દેવલોકમાં દ્રૈવલિંગી મુનિ ને એ સાથે ગયા. સંસ્કાર ગયા એ જ વાત છે, ત્યાંય સંસ્કાર ન ગયા એ વાત નથી, સંસ્કાર ગયા એ વાત છે. પણ લોકો ત્યાગને જોવે છે, એકતા બુદ્ધિને જોતા નથી, એટલે એમ કહે છે કે ત્યાગના સંસ્કાર કેમ ન ગયા એમ પ્રશ્ન ઉઠે છે. પણ એને ત્યાગ તો ઉપર છલ્લો કર્યો હતો, અંદરમાં એકતા બુદ્ધિ સજ્જડ કરી હતી, એટલે એ સજ્જડ કરી હતી એના એના સંસ્કાર એને કામમાં આવ્યા, ઓલા સંસ્કાર ઘૂસાઈ ગયા. કેમ કે સંયોગ બદલાઈ ગયો, સંયોગ બદલાઈ ગયો એટલે સંયોગમાં પહેલા એ એવા ઉદય ભાવમાં હતો કે ત્યાગ કરે, હવે એવા ઉદય ભાવમાં છે કે ગ્રહણ કરે. તો ઉદય ભાવના સંસ્કાર રહ્યા એને શું રહ્યો, ઉદય ભાવના સંસ્કાર રહ્યા, ઉદય બદલાઈ ગયો. બહારમાં પ્રતિકૂળતાનો સંયોગ થાય ત્યાં અંદર ક્લેશના પરિણામ જ ન થાય, સેને વશ કે અંદરમાં ચૈતન્યની લીનતાને વશ. એટલે શું કે બહારમાં જે સંયોગ પ્રતિકૂળતાનો થયો અથવા જેને પ્રતિકૂળતા કહે છે એવો સંયોગ થયો, જ્ઞાની મુનિ સાચા કદી કોઈ સંયોગને પ્રતિકૂળતા માનતા નથી ને કોઈ સંયોગને અનુકૂળતા માનતા નથી. પણ જગતની દ્રષ્ટિએ અનુકૂળતા ને પ્રતિકૂળતાને ત્યાં ગણતરીથી નામ આપવામાં આવ્યું છે, જગતની ગણતરી. જો પોતે માને તો પોતે જ્ઞાની નથી, અને જે અનુકૂળતા માને અથવા પ્રતિકૂળતા માને પર સંયોગમાં એને રાગ ને દ્વેષ તદનુસાર થયા વિના રહી શકે નહીં. પ્રતિકૂળતાનો સંયોગ થાય ત્યારે ક્લેશના પરિણામ ન થાય એમ કે છે. પણ જો પ્રતિકૂળતા માને ને ક્લેશના પરિણામ ન થાય કેમ બને, બિના વગર રહીએ નહીં. પણ એને ત્યાં ક્લેશના પરિણામ નથી થયા એટલે એને જેને લોકો પ્રતિકૂળતા કહે છે તેને તે પ્રતિકૂળતા કહેતા નથી. અને સુખની સામગ્રી મળતા એટલે લોકો જેને સુખની સામગ્રી કહે છે તેને તે સુખની સામગ્રી ગણતા નથી. તો શું ગણે છે કે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદગળ એક સ્વભાવ, બધાને એક જ કક્ષામાં લીધા, બધા પુદગળ છે. રજકણ હોય તો પુદગળ છે, ને રિદ્ધિ સિદ્ધિથી સોનું રત્નું મળ્યા હોય તો એ બધા પણ ઉદ્ગળ છે, જળ પરમાણુ છે. મારા જ્ઞાનમાં બંને એક સરખા જ્ઞેયના સ્થાને છે, કોઈ જ્ઞેયનું સ્થાન ઊંચું છે કે કોઈ જ્ઞેયનું સ્થાન નીચું છે એવું જ્ઞાનને વિશે નથી, ત્યારે તે જ્ઞાનમાં વિતરાગ ભાવ સાથે સાથે ઉભો થાય છે અને ત્યારે એને આનંદ કે સુખ માનવાનું કારણ રહેતું નથી. એ આ થતું નથી તો થાય છે અંદરમાં ચૈતન્યની લીનતા. જ્ઞાન વિતરાગી જ્ઞાન અને અનાકુળ વિતરાગી સુખ એમાં પોતે તન્મય રહે છે, એવા પરિણામે પરિણમે છે, એને વિતરાગ ભાવ કહેવામાં આવ્યો છે. આવો ભગવાને જે આદરેલો ભાવ એને વિતરાગ માર્ગ કહ્યો તે આવો છે. જગતમાં પ્રસિદ્ધપણે કહેવાય છે, મનાય છે, આચરાય છે એવો નથી, પણ અંદરમાં આવો ભાવ થાય તેને વિતરાગ ભાવ અથવા વિતરાગ માર્ગ અથવા જીન માર્ગ કહેવામાં આવે છે. તે અરિયંત દેવનો માર્ગ છે. એથી જરાક ફેરફાર થાય એટલે અરિયંત દેવનો માર્ગ રહેતો આમ છે. વિકલ્પની જે દશામાં મનવાળો જીવ ઉભો છે અને આત્મ વસ્તુનું સ્વસ્વરૂપનું નિશ્ચય કરે, નિર્ણય કરે, ત્યાં સુધી વિકલ્પની દશામાં જ્ઞાન સાથે થતો વિચાર વિકલ્પ હોય છે, રહે છે, અને ત્યાં સુધી એ હોય છે ત્યારે એને એના સ્વકાળમાં એનું જ્ઞાન કરે છે. એ ત્યાં સુધીનો એનો સ્વકાળ છે, એ સ્વકાળની મર્યાદાનું જ્ઞાન છે. ત્યાર પછી જેનો નિશ્ચય થયો એવો જે શુદ્ધ આત્મા કે જે નિર્વિકલ્પ વસ્તુ સ્વરૂપે છે, એ નિર્વિકલ્પ વસ્તુનો નિશ્ચય થતા જે નિર્વિકલ્પ વસ્તુથી બાહ્ય છે એવા વિકલ્પો એનું પ્રયોજન નથી, એ વાત અહીંયા સમજાવી છે. વિકલ્પનું પ્રયોજન ક્યાં સુધી અને પછી વિકલ્પનું પ્રયોજન ક્યાંથી પૂરું થાય એવું જે એક સ્ટેજ બદલાય છે, સમ્યક દર્શન પામવામાં સ્ટેજ બદલાઈ જાય છે અને સમ્યક દર્શન પહેલા નિશ્ચયની ભૂમિકા સુધીનું સ્ટેજ કેવું પછીનું સ્ટેજ કેવું એ આખો જે પરિણામનું સ્તર બદલાય છે એના ઉપર ગુરુદેવે પ્રકાશ પાડ્યો છે.